1962ની સાલ હતી કે જ્યારે હું કલેક્ટરની ઓફિસમાં નોકરી કરતો હતો, અને મને બરાબર યાદ છે કે મારી એવી ઈચ્છા હતી કે મને સેન્ટ્રલ ગવર્મેન્ટમાં નોકરી મળે તો સારું, કારણ કે ત્યાં પગાર વધારે મળે છે. અને મારો એક મિત્ર હતો, એણે એની ઓળખાણને લીધે મને ત્યાં ઇન્ટરવ્યૂ મળ્યો અને ટાઈપિંગ ટેસ્ટ મેં આપ્યો. એવરીથિંગ વોઝ ઓલ રાઈટ. અને પછી સાંજે હું ઘેર ગયો અને પછી થોડા સમય પછી લગભગ 7-1 વાગે જે ઓફિસર હતા ગવર્મેન્ટ ઓફિસના, એ મારા ઘેર આવ્યા અને એમના હાથમાં એક પેપર હતું. અને મને થોડી નવાઈ લાગી કે આ શું હશે, પણ પછી મને હમણાં બતાવ્યું કહો કે આમાં તું સહી કરી નાખ ને તને નોકરી મળી ગઈ છે. કે અને મેં જોયું, બધું ટાઈપ તો મેં નથી કર્યું, કારણ કે આટલું બધું ક્લિયર એકદમ જ એક ભૂલ વગરનું ટાઈપ કોણ કરી શકે. એટલે મારા ફાધરે જોયું અને મારા ફાધરે કહે છે ભાઈ આ શું છે. એમણે કહ્યું કે જો કે આજે તમારા દીકરાને નોકરી મળે એના માટે આ ટાઈપ મેં કર્યું છે, અને તમારો દીકરો એ સહી કરી આપે તો એને કહે જાણે કે નોકરી પર અમે રાખી લઈએ. મારે પિતા કહે છે તમે શું કહો છો, તો કહે છે હા અમે એને નોકરી પર રાખવા માગીએ છીએ, પણ કે એણે આ કર્યું નથી અને જો એને અમે લાયકાત નથી તો અમારા સંસ્કાર પ્રમાણે અમારી માન્યતા પ્રમાણે મારો દીકરો અહીં સહી કરશે નહીં. અને ભાઈ તો આભાર થઈ ગયા, એમને તો બહુ જ ખોટું લાગ્યું, ગુસ્સે થયા, પેપર ફાડી નાખીને જતા રહ્યા. પણ એ નાનો પ્રસંગ, એ મારા પિતાની જે પ્રામાણિકતા હતી એ મારા હૃદયમાં ઠસી ગઈ કે મારા પિતા કેટલા પ્રામાણિક હતા. સારામાં સારી નોકરી મળે એમ હતું, કશું કરવાનું હતું નહીં, પણ એમણે પ્રભુ પરને એમનો જે વિશ્વાસ હતો એ વિશ્વાસમાં તેઓ સંસ્થાપિત રહ્યા. જો તમે નિત્યવચનનું પુસ્તકને તેનો 20મો અધ્યાય અને 7મી કલમ વાંચો, હું નવા બાઇબલમાંથી બધી કલમ વાંચવાનું છે એટલે તમારા વાંચનમાં મારા વાંચનમાં થોડો ફેર હશે. નિત્યવચન 20મો અધ્યાય અને 7મી કલમ કહે છે કે પોતાના પિતા પ્રામાણિક હોય તે અદ્ભુત વારસો છે. પોતાના પિતા એ પ્રામાણિક હોય તે અદ્ભુત વારસો છે. અને મારા મિત્રો, તમારા અને મારા પિતાઓ આપણે જાણે છે ઘણા બધી પ્રામાણિકતાના વારસો મુક્ત ગયા, અને એમની પ્રામાણિકતાથી ઈશ્વરનો આશીર્વાદ આપણને મળ્યો છે. અને એટલા માટે આજે સવારે હું થોડોક સમય પ્રામાણિકતા અથવા જેને આપણે ઇંગ્લિશમાં ઓનેસ્ટ કહીએ છીએ, ઓનેસ્ટ ડેડ, પ્રામાણિક પિતા, એના પર હું થોડોક સમય બોલવા માટે ઈચ્છા રાખું છું. ઓનેસ્ટી અથવા જેને ઇંગ્લિશમાં ઇન્ટિગ્રિટી કહેવામાં આવે છે, સિન્સિયરિટી, ઘણા બધા શબ્દો આપણે વાપરી શકીએ છીએ. કોઈ એક ભાઈએ ડૉક્ટર બિલી ગ્રહામને પૂછ્યું કે વોટ ડુ યુ થિંક ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન અ લાઈફ, જીવનમાં સૌથી વધારે અગત્યની બાબત કઈ હોઈ શકે. અને ડૉક્ટર બિલી ગ્રહામે બહુ સ્પષ્ટ એક જ વાક્ય કહ્યું, એક જ શબ્દ કહ્યું કે સિન્સિયરિટી, પ્રામાણિકતા. અને પેલા ભાઈએ કહ્યું કે માની લો કે તમને $1 બિલિયન આપવામાં આવે અને તમને એવી પસંદગી આપવામાં આવે કે તમે આ જે પ્રેસિડેન્ટ ક્રુશ્ચેવ છે એ પ્રભુ યેશુ ખ્રિસ્તનો સ્વીકાર કરે, અથવા કોમ્યુનિસ્ટ જે કન્ટ્રીઝ છે એ કોમ્યુનિસ્ટ કન્ટ્રીઝમાં તમે જઈને પ્રભુની સુવાર્તા આપી શકે, અને એક બાજુ પ્રામાણિકતા છે, તો તમે કોની પસંદગી કરશો. અને બહુ જ સ્પષ્ટપણે ડૉક્ટર બિલી ગ્રહામે કહ્યું કે સ્ટીલ આઈ ચૂઝ ઓનેસ્ટી, પ્રામાણિકતા. એટલે પ્રામાણિકતા એ કેટલી બધી અગત્યની બાબત છે એ આપણે અહીં જોઈ શકીએ છીએ. અને પ્રામાણિકતા માટે આપણે રોકાણ કરવાની જરૂર છે. જો તમે રોકાણ કરો તો તમે તમારો વારસો તમારા બાળકોને આપી શકો છો. હવે મિનિંગ ઓફ ઓનેસ્ટી, તો થોડુંક 2 મિનિટ આપણે વિચાર કરીએ તો 2 સેમ્યુઅલ તેનો 22મો અધ્યાય 21મી કલમ કે જ્યાં દાઉદ રાજા પોતાના શત્રુઓથી એને જ્યારે શાંતિ મળી હતી ત્યારે કહે છે કે એ પ્રભુનો આભાર માનીએ છીએ. અને દાઉદ રાજે ત્યાં એમ કહેવા માંગે છે કે મારા ન્યાયપણાને લીધે ને હું પ્રભુની સાથે જે ચાલ્યો તેના લીધે જાણે કે મને પ્રભુએ આશીર્વાદ આપ્યો. બીજી ઘણી જગ્યાએ બાઇબલમાં શુદ્ધતા એવો શબ્દ પ્રામાણિકતા વાપરવામાં આવ્યો છે, ઘણી વાર ન્યાય એ શબ્દ પ્રામાણિકતાને માટે વાપરવામાં આવે છે. ઘણી વાર હું યહોવાને માર્ગે ચાલ્યો છું એવો શબ્દ વાપરવામાં આવ્યો છે. એટલે બાઇબલની અંદર નિખાલસતા, ભોળપણ અથવા નાના બાળકના જેવા આપણે બનીએ એવી પ્રભુની ઈચ્છા છે પિતાઓ માટે. સાલસાય અથવા નિખાલસપણ, આ શબ્દો એટલા બધા સુંદર છે કે જાણે એના પર આપણે કલાકો સુધી વિચાર કરી શકીએ એમ છે. પહેલો થેસલોનિકીઓ પત્ર જે તમારી આગળ વાંચવામાં આવ્યો એ મહેરબાની કરીને તમે ખુલ્લો રાખશો તમારી આગળ, થોડીક મિનિટો એના તરફ આપણે દ્રષ્ટિ કરવા માંગીએ છીએ. પહેલો થસ્સાલોનિકી તેનો બીજો અધ્યાય એની થોડીક કલમ જોવા માંગીએ છીએ. અહીંયા આખો જે પેરેગ્રાફ છે પહેલી કલમથી અગિયારમી કલમ એનો જો તમે બારીકાઈથી અભ્યાસ કરો તો એક જ શબ્દમાં આ પેરેગ્રાફને આપણે મૂકી શકીએ છીએ, અને એ પ્રામાણિકતા અથવા ઓનેસ્ટી અથવા ઇન્ટિગ્રિટી અથવા સિન્સિયરિટી. જો આની અંદર તો મારું જે બાઇબલ છે ગુજરાતી બાઇબલ, આ ઘણા લોકોની પાસે નહીં હોય, પણ આ જે બાઇબલ છે એમાં જે હું વાંચું છું જેને સરળ ભાષાનું ભાષાંતર કહેવામાં, મને આ બાઇબલ બહુ ગમે છે એટલા માટે હું એનો ઘણીવાર ઉપયોગ કરું છું. જો તમે ત્રીજી કલમ જુઓ તો ત્રીજી કલમની અંદર શું લખ્યું છે, ભલે લોકો તમને ગમે તે રીતે સમજાવે પણ તમે છેતરાઈ જશો નહીં. માફ કરજો, મેં બીજો પત્ર કાઢ્યો, પણ બીજો અધ્યાયને તેની ત્રીજી કલમ, થેસલોનિકીઓનો પહેલો પત્ર તેનો બીજો અધ્યાયને ત્રીજી કલમ. અમારા સંદેશામાં કોઈ હેતુ, કોઈ ખોટો હેતુ કે દુષ્ટ ઈરાદો ન હતો, પણ અમે નિખાલસતાથી લાવ્યા હતા. એટલે પ્રેરિત પાઉલ જ્યારે જ્યારે જે જે જગ્યાએ જે જે શહેરમાં ગયો ત્યાં કે હું બહુ નિખાલસતાથી બહુ સિન્સિયરિટીથી પ્રભુનું વચન, અમારા બોલવામાં કોઈ પણ પ્રકારનું કપટ નહોતું, બહુ સાલસાઈથી અમે તમારી સાથે વર્ત્યા હતા. ચોથી કલમ તમે જુઓ તો કે અમે ઈશ્વરના સંદેશા વાહક તરીકે બોલીએ છીએ, કારણ કે તેમણે અમને પસંદ કરીને સત્ય પ્રગટ કરવાનું સોંપ્યું છે. અમે માણસોની ખુશામત કરવા માંગતા નથી, કારણ કે અમારા હૃદયના વિચારોને જાણનાર ઈશ્વરની સેવા અમે કરીએ છીએ. આપણે જે જૂનું બાઇબલ છે એમાં એનાથી વધારે સારું લખ્યું છે, પણ જે કહેવા માંગે છે કે અમે જાણે કે ઈશ્વરને ખુશ કરવા માંગીએ છીએ, માણસોને નહીં. ને મારે તમારા માટે પિતા તરીકે બહુ એ સલી બાબત કે આપણા આપણા મિત્રોને અથવા આપણા બીજા મેમ્બર્સ છે એમને અથવા આપણા પડોશીને અથવા બીજા ઘણાઓને આપણે ખુશ કરવા માંગીએ, પણ અહીંયા તો પ્રભુ કહે છે કે તમે ઈશ્વરને ખુશ કરો. અને સાતમી કલમ પિતા તરીકે જે સાતમી કલમમાં લખ્યું છે કે પરંતુ જેમ માતા પોતાના બાળકોનું ભરણ પોષણ પાલન પોષણ કરે તેવી રીતે અમે તમારી સાથે માયાળુપણે વર્ત્યા હતા. માયાળુપણ, સાલસાઈ, નિખાલસપણું, ભોળપણ, સાદાઈ, આ બધા અર્થ આ પ્રામાણિકતામાં સમાયેલા છે. વધારે થોડોક જો આગળ વધીએ તો પ્રેરિત પાઉલ એ એક બહુ જ ઓનેસ્ટ ફાધર હતો, પ્રામાણિક પિતા હતો, અને પ્રામાણિક પિતા તરીકે એણે પોતાના જીવનમાં ઘણા બધા વારસા મૂક્યા. આપણે જાણીએ છીએ તેનું જીવન કેટલું બધું અદ્ભુત હતું. પહેલો કરંથી તેનો ચોથો અધ્યાય ને પંદરમી કલમ કોઈ વાંચશે? પહેલો કરંથી ચોથો અધ્યાય ને પંદરમી કલમ.
કેમ કે જો કે ખ્રિસ્તમાં તમને 10,000 શિક્ષકો હોય તો પણ તમને ઘણા બાપ નથી, કેમ કે સુવાતા દ્વારા ખ્રિસ્ત ઈસુમાં હું તમારો બાપ થયો છું.
એનો જેમ કે પેજ પાડો કહે કે તમારી પાસે ઘણા બધા શિક્ષકો છે, તેમ કહે કે 10,000 કરતા વધારે શિક્ષક હોય, પણ હું તો જાણે કે શિક્ષક છું એટલું નહીં, પરંતુ હું તમારો એક બાપ છું. એનો મતલબ કે પ્રેરિત પાઉલ કહે છે કે માતા તરીકે એમની સંભાળ લે છે, એક પિતા તરીકે એમની સાથે સાલસાથી વર્તે છે, એક પિતા તરીકે જાણે એમની સાથે નિર્દોષતાથી વર્તે છે. અને પ્રેરિત પાઉલ એ કહે છે કે આઈ બિગેન યુ, મેં તમને જાણે કે જન્મ આપ્યો છે. અને કેટલી બધી સત્ય બાબત હતી કે પ્રેરિત પાઉલના પ્રભુના વચનોની મારફતે આ બાળકોએ જન્મ લીધો હતો. એનો અર્થ એમ કે જે માતા પિતા બાળકને જન્મ આપે છે એ સાચા માતા પિતા નથી, પણ પ્રભુના વચનોમાં જે શિક્ષણ આપે છે એ આપણા સાચે સાચ માતા અને પિતા છે, અથવા આપણા પિતા છે. યહૂદી લોકોનું જે પુસ્તક છે એ પુસ્તકની અંદર એક નાનું ઇલસ્ટ્રેશન આપવામાં આવ્યું છે, અને કહે છે કે એક નાની દીકરી હતી, એ નાની દીકરીના માતા પિતા મરણ પામ્યા, માતા પિતા મરણ પામ્યા એટલે જે ગાર્ડિયન હતો એ ગાર્ડિયને કહે છે કે આ દીકરીનો ઉછેર કર્યો. અને દીકરી મોટી થઈ એટલે એને વિચાર્યો કે આ દીકરી હવે આટલી બધી સુંદર છે ને આવું છે, શા માટે હું એની સાથે લગ્ન ન કરું. એટલે કહે છે કે લગ્ન માટે પસ્તાવ મૂકે છે, સ્ક્રાઈબને બોલાવવામાં આવે છે, સ્ક્રાઈબે દીકરીની સાથે વાતચીત કરે છે અને કહે છે કે તારું નામ શું, અને દીકરી એને કહે છે કે મારું નામ તો એન છે, કે તારા પિતાનું નામ શું. અને એ નાની છોકરી છે જે પુખ્ત બની થઈ છે એ કશું બોલતી નથી ને તરત જ આ જે ગાડીન હતો એ કહે છે કે કેમ તો કેમ તું શાંત છે, શા માટે તું જવાબ નથી આપતી? અને કહે છે કે હું તો એક જ બાબત જાણું છું કે મારા જે દૈહિક પિતા છે એ મારા પિતા નથી, પણ જેમણે મને ઉછેરી, જેમણે મને શિક્ષણ આપ્યું, જેમણે મને જ્ઞાન આપ્યું એ મારા પિતા છે. અને પ્રેત પાવલના જીવનમાં એ જ બાબત હતી કે પોતે જે જ્ઞાન આપ્યું, પોતે જે શિક્ષણ આપ્યું એના લીધે કહે છે કે આ મળીના લોકોને તે એક પોતાના બાળકો તરીકે જુએ છે. અને મારા મિત્રો, જ્યારે અહીંયા ઊભો છું ત્યારે મારી જાતને હું એ પ્રશ્ન પૂછું છું કે એમ આઈ સિરિયસલી ટેકિંગ માય જોબ એઝ અ ટીચર? એક શિક્ષક તરીકે, એક પાસ્ટર તરીકે શું હું મારી જે જવાબદારી પ્રભુએ મને આપી છે એ હું ગંભીરતાથી લઉં છું? કે મારી તૈયારી હોય કે ના હોય કે હું અહીંયા આવીને ઊભો રહું અને મારે આ જોબ કરવાની છે માટે હું કરી લઉં છું? એમ આઈ સિરિયસ અબાઉટ ધેટ? એમ આઈ ફીડિંગ ધ ફ્લોક ઓર સ્ટાર્વિંગ ધેમ ટુ ડેથ? શું હું મારા જે ઘેટા છે, મારા જે મંડળીના બાળકો છે એમને હું શું ખરેખર ખોરાક પીરસું છું કે પછી લોકો ભૂખે તળબળે છે? અને આગળ મેં મારી જાતનો પ્રશ્ન પૂછ્યો, હવે આઈ થરલી પ્રિપેર્ડ માય સેલ્ફ? હેઝ ગોડ સ્પોકન ટુ મી પર્સનલી? ખરેખર શું ઈશ્વરે આ વચનો મારફતે મારી સાથે વાત કરી છે? કે મારી સાથે વાત કરી હોય કે ના કરી હોય, પણ હું તો મારા અહીં જે ઉભા રહીને બોલવાનું છે એ હું જાણે તો બોલી જઉં. પિતા તરીકેની અથવા એક શિક્ષક, એ પિતા છે બાળકો માટે, એના હૃદયમાં જે લાગણી છે, જે પ્રેરિતના જીવનમાં જે લાગણી હતી એ લાગણી પ્રભુ મારી ને તમારી મધ્યે જોવા માગે છે. થોડાક વધારે આગળ વધીએ. ગીતશાસ્ત્રનું પુસ્તક તને 112મો અધ્યાય, ગીતશાસ્ત્રનું પુસ્તક તને 112મો અધ્યાય અને એક બે કલમ આપણે જોવા માગીએ છીએ. વધારે પ્રભુની સ્તુતિ થાવ જે ઈશ્વરનો ભય રાખે છે અને તેમનામાં વિશ્વાસ રાખે છે તે અધિક અધિક આશીર્વાદ પામે છે. હા, જે માણસને તેમની આજ્ઞાઓ પાળવામાં આનંદ આવે છે તેને ધન્ય છે. તેઓના સંતાનો સર્વ સ્થળે માન પામશે, કેમ કે સારા માણસના સંતાનોને વિશેષ વારસો મળે છે. અહીંયા દાઉદ રાજા પણ પોતાનો જે અનુભવ છે, પોતે જે જીવનમાંથી તેણે અનુભવ્યું એ જણે કે તે નોંધે છે. એટલે પિતાઓ તે શબ્દો અને કૃત્યોમાં ઈશ્વરને પ્રસન્ન કરે છે. હું એક જો પિતા છું તો મારા શબ્દો મારફતે અને મારા કૃત્યો મારફતે હું ઈશ્વરને પ્રસન્ન કરું છું. અને તેના લીધે કરી કે જ્યારે હું પ્રભુની આજ્ઞાઓ પાળું છું, પહેલી કલમમાં તમે જુઓ તો કે ઈશ્વરનો ભય રાખે છે. ભય રાખે છે એટલે એમ કે ઈશ્વરની આજ્ઞાઓ પાળે છે. અને ઈશ્વરની આજ્ઞાઓ જ્યારે પાળે છે ત્યારે કહે છે કે ઈશ્વર બહુ ખુશ થાય છે. અને એના માટે એમ લખવામાં આવ્યું કે એને, એ માણસને ધન્ય છે, ધન્ય છે જે માણસ, કે જે માણસ ઈશ્વરનો ભય રાખે છે. અને પિતા તરીકે વાલા મિત્રો, શું તમે ઈશ્વરનો ભય રાખો છો? કહે છે કે એક ગામની અંદર એક ફાર્માસિસ્ટ હતો અને એ પોતાની દુકાનમાં ઊભો હતો ડ્રગ સ્ટોરમાં. ત્યારે એક નાનો છોકરો ફોન પર વાત કરતો હતો અને વાત કરતા કરતા એણે એમ કહ્યું કે હલો સર, તમારી પાસે કોઈ નોકરીની જરૂર છે? તમારે કોઈ લોન બોય જોઈએ છે કે જે તમારી લોન મૂવ કરી શકે? અને સામે તેને જવાબ આપ્યો કે ભાઈ ના, અમારે કોઈ એવી જરૂર છે નહીં, કારણ કે અમારી પાસે ઓલરેડી એક છોકરો છે. અને પછી આ જે છોકરો હતો નાનો, એને પછી એમ કહું કે એ છોકરો છે એ શું ખરેખર સારી રીતે કામ કરે છે? અને આ જે શેઠ હતા એને કહું કે હા, એ છોકરો બહુ પ્રામાણિક છે અને પ્રામાણિકપણે મા કામ કરે છે. હવે એ છોકરાએ ફોન મૂકી દીધો. એટલે પેલા જે ફાર્માસિસ્ટ હતો એને નવા લાગ્યું કે આ છોકરાને બિચારાને નોકરી મળી નહીં. કદે દીકરા તને નોકરી ના રાખ્યો, આઈ એમ રિયલી રિયલી સોરી. કદી ના 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 ના, અમારે તો નોકરી છે, આ તો આઈ વોઝ જસ્ટ ચેકિંગ ઓન માય સેલ્ફ. હું મારી પોતાની જાતને જાણે કે ચકાસી રહ્યો હતો કે ખરેખર હું વિશ્વાસપણે કામ કરું છું કે નહીં. કેટલી બધી અદ્ભુત બાબત. અને આપણે શું એ રીતે પિતા તરીકે પ્રામાણિક છે? એ જ પ્રમાણે જો ગીતશાસ્ત્રનું પુસ્તક 37મો અધ્યાય અને 30મી ને 31મી લખો કોઈ વાંચશે, ગીતશાસ્ત્ર 37, 30મી ને 31મી કલમ.
ન્યાયી પોતાને મોળે દાપણની વાત કરે છે અને તેની જીભે તે ન્યાય બોલે છે. તેના હૃદયમાં પોતાના દેહનો નિયમ છે, તેના પગલા લપસી જશે નહીં.
અહીંયા લખવામાં આવ્યું કે ન્યાયી માણસના શબ્દો ડાંપણ ડાંપણ ભરેલા હોય છે અને તેના મુખમાં હંમેશા પ્રામાણિકતા છે, તે કે જે પોતાના હૃદયમાં ઈશ્વરના વચનોને રાખે છે ને તેમાંથી કદી જ ચલિત થતો નથી. એટલે એનો અર્થ એમ કે જે પિતા છે એ ન્યાયી માણસની જેમ એના મુખમાંથી જે શબ્દો નીકળે છે એ ડાંપણયુક્ત શબ્દો છે. જ્યારે જ્યારે એ બોલે છે ત્યારે એમાંથી જાણે કે વિઝડમ નીકળે છે. એટલી બધી અદ્ભુત બાબત અને તેના મુખમાં હંમેશા પ્રામાણિકતા હોય છે. અને આપણા બાળકો જ્યારે આપણને સાંભળે છે, ઘણી વખત આપણે ફોન પર વાત કરતા હોઈએ અથવા કોઈ મિત્રની સાથે વાત કરતા હોય ત્યારે આપણે કેવી રીતે વાત કરીએ છીએ એ કદાચ આપણે જાણતા નથી, પણ આપણા બાળકો હંમેશા સાંભળતા હોય. કહે છે કે એક પિતાજી હતા અને એમણે બહુ સારો પાક કર્યો હતો અને બહુ ભારે કરા પડ્યા અને આખો જે પાક હતો એ બધો જાણે કે નાશ પામી ગયો. પિતાજી અને નાનો દીકરો એ ખેતરમાં જાય છે અને જુએ છે કે અરે મારો બધો જ પાક જાણે કે નિષ્ફળ ગયો, કશું અમારી પાસે રહ્યું નથી. અને નાનો દીકરો હતો એને એમ હતું કે મારા પિતા એ જાણે કે ચોક્કસ કંઈક બોલશે, ગુસ્સે થશે. પણ આ પિતાજી શું કહે છે કે રોક ઓફ એજીસ ક્લેફ્ટ ફોર મી, લેટ મી હાઈડ માય સેલ્ફ ઇન ધી, જીવતા ખડક ખરિયાળ મારા ઉપર તું છાયા પા. એટલે વાલા મિત્રો, જો આપણે ખરેખર ન્યાય પિતા છે તો મારાને તમારા જીવનમાંથી મારાને તમારા મુખમાંથી ડાપણ ભરેલા શબ્દ રાખે છે. ત્યારબાદ પિતા એ ઈશ્વરનો ભય રાખે છે. આપણે આગળ જોવું પણ ફરીથી જોવા માંગે છે નિત્યવચનનું પુસ્તક તેના 8મો અધ્યાયની 13મી કલમ તમે જુઓ. આ બધી કલમ આપણે વાંચીશું નહીં, જો વાંચવા જઈશું તો વધારે સમય થશે. પણ ત્યાં લખ્યું છે કે જે કે યહોવાનો ભય રાખવું એટલે દુષ્ટતાથી દૂર રહેવું. એટલે જે પિતા છે એ ઈશ્વરનો ભય રાખે છે ત્યારે એ દુષ્ટતાથી દૂર રહે છે. કેટલી બધી અદ્ભુત બાબત છે, કેટલી બધી મહાન બાબત છે. કહે છે કે પાપને એ ધિક્કારે છે, દુષ્ટતાથી એ દૂર રહે છે. અને શું પિતા તરીકે આપણે ઈશ્વરનો ભય રાખીએ છીએ? કહે છે કે એક માણસ પોતાના મિત્રને પોતાના જીવનમાં કંઈક અપ્રામાણિક બાબત જાણે કરી હતી એના સંબંધથી એ વાત કરતો હતો અને કહ્યું કે મેં એ બાબત કરી અને કહે છે કે હું જાણું છું કે બાબત ખોટી હતી, પણ કહે છે કે એ બધી કંઈ ખોટી નથી, એમાં અમુક બાબત તો બરાબર હતું જ. અને પેલો મિત્ર કહે છે કે એવું કેવી રીતે હોઈ શકે, ત્યાં જો ખોટું કર્યું છે તો એ ખોટું છે, જો સાચું કર્યું છે તો એ સાચું છે. કહે છે કે જે લીટી છે એ કાં તો કહે છે સીધી છે કાં તો એ ક્રૂકેડ છે. અને પેલો માણસ કહે છે કે ના 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 ના, કે જે તો મેં ખોટું કર્યું પણ કે તોય એ જાણે કે થોડું સાચું તો હતું જ. અને ભલા મિત્રો, ઘણી બધી વખતે પિતા તરીકે આપણે પાપને ધિક્કારવાના બદલે કોમ્પ્રોમાઇઝ કરીએ છીએ. આપણે કબૂલ કરવા માટે તૈયાર નથી હોતા કે આપણે ખોટું કર્યું. ગીતશાસ્ત્ર 128મો અધ્યાય અને પહેલી કલમ, 125મો અધ્યાયની પહેલી કલમ તમે જો વાંચો, ગીતશાસ્ત્ર 128 પહેલી કલમ અને 125 અને પહેલી કલમ કહે છે કે જેઓ તેનો ભય રાખે છે તેઓ વિશ્વાસ રાખે છે, આધીન જીવન જીવે છે અને ઈશ્વરને તેઓ માન આપે છે. હંમેશા જે આદર્શ પિતા છે, જે પ્રામાણિક પિતા છે એ ઈશ્વરનો ભય રાખે છે, ઈશ્વર પર વિશ્વાસ રાખે છે, ઈશ્વરને આધીન જીવન જીવે છે અને હંમેશા ઈશ્વરને માન આપે છે. અને ગીતશાસ્ત્ર 31 અને 19 તમે જુઓ તો કહે છે કે જેઓ ઈશ્વરનો ભય રાખે છે તેની પ્રત્યે ઈશ્વરની ભલાઈ છે. એ પ્રમાણેનું જીવન જ્યારે પિતા તરીકે હું જીવું છું ત્યારે ઈશ્વરની જે ભલાઈ છે એ ભલાઈ મારા પર ઉતરી આવે છે. ગાડ ગુડનેસ, પ્રભુની જે ભલાઈ છે, પ્રભુનો જે પ્રેમ છે એ પ્રેમમાં જાણે કે હું રચ્યો પચ્યો રહું છું. એક પેલો શું કહેવાય કે યંગ અટર્ની હતા, વકીલ હતા અને એમણે પોતાનો નવો નવો બિઝનેસ શરૂ કર્યો હતો. અને પોતાની ઓફિસમાં બેઠા હતા અને સામે એક માણસના આવતા જીવો જ, એટલે એને એમ થયું કે આ એક ભાઈ સારો કોઈ કસ્ટમર આવી રહ્યો છે. એટલે તરત પોતાનો ફોન લીધો અને ફોન પર વાત કરવા લાગી અને પછી કહું કે ભાઈ ના ના ના, તમારો જે કેસ છે એના માટે મારે $8,000 તો જોઈએ, $8,000 જો તમે મને આપો તો જ હું તમારો કેસ લઈશ, નહીં તો હું તમારો કેસ લઈ શકું એમ નથી, એમ કીધું ફોન મૂકી દીધો. પેલા ભાઈ અંદર આવે છે અને પછી આ વકીલ તો બહુ ખુશ થઈ જાય છે કે ભાઈ હું તમારા માટે શું કરી શકું, હાઉ કેન આઈ હેલ્પ યુ. અને કહું કે સાહેબ હું તો તમારો જે ફોન છે એને હુક કરવા માટે આવ્યો. એટલે ઘણી બધી વખત અપ્રામાણિકતા એ માણસને મુશ્કેલીમાં ઉતારે છે. ગીત શાસ્ત્રનું પુસ્તક તેનો 3મો 103મું ગીત અને 13મી કલમ કહે છે કે તે આપણા પિતા છે અને તેમનો ભય રાખનારા પ્રત્યે તે પિતાનો પ્રેમ અને કરુણતા દર્શાવે. ઈશ્વર પોતાની ભલાઈ દર્શાવે છે એટલું, પરંતુ જે પ્રામાણિક પિતા છે એના પર ઈશ્વરનો પ્રેમ રહે છે, પ્રભુની કરુણા પણ એના પ્રત્યે રહે છે. કેટલી બધી મહાન બાબત છે. ત્યારબાદ જે આગળ આપણે જોઈએ છે તે સભા શિક્ષકનું પુસ્તક, તેનો 12મો અધ્યાય 16મી કલમ, કે જે આ બધું જે કંઈ મેં લખ્યું છે, સુલેમાન રાજા કહે છે 12 અધ્યાય, એનો જે ઉપસંહાર છે તે કહે છે એક જ બાબત છે, ને તે એ કે ઈશ્વરનો ભય રાખવો. અને પિતા તરીકે વહેલા મિત્રો આપણે ઈશ્વરનો ભય રાખીએ એટલી બધી જરૂરી છે. ત્યારબાદ પિતા તે ઈશ્વરથી આશીર્વાદિત છે. જો હું પ્રામાણિક પિતા છું તો હું પ્રભુથી આશીર્વાદિત છું. નિત્યવચનનું પુસ્તક તેનો 10મો અધ્યાય 22મી કલમ જો તમે વાંચો તો ત્યાં લખવામાં આવ્યું છે કે પ્રભુની આશીષ એ મહાન સમૃદ્ધિ છે. પ્રભુનો આશીર્વાદ એ કહે છે કે માણસને ધનવાન બનાવે છે. આપણે જો કે ધનવાન થવા ચાહીએ છીએ, પણ કઈ રીતે? કદાચ મારા બેંક બેલેન્સ મારફતે, અથવા કદાચ મારું સારામાં સારું ઘર હોય, મારી સારામાં સારી નોકરી હોય, સારું છે, એમાં કશું ખોટું નથી. પણ કહે છે કે પ્રભુનો આશીર્વાદ, અને એ પ્રભુનો આશીર્વાદ ભલા મિત્રો જો પિતા તરીકે મારા તમારા પર છે તો એ મહાન સમૃદ્ધિ છે. એમાં કહે છે કે આપણી મહેનત તેમાં કશો જ વધારો કરી શકતી નથી, કશો જ વધારો કરી શકતી નથી. પ્રભુની આશીષ એ માણસને કહે છે કે સુખી જીવન આપે છે. પણ સુખી જીવન એટલે શું? ગીત શાસ્ત્રનું પુસ્તક તેનો 1મો અધ્યાય અને 1મી કલમ આપણે બધા મોડે જાણીએ છીએ. જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી તેને ધન્ય છે. જે માણસ પાપીઓના માર્ગમાં ઉભો રહેતો નથી તેને ધન્ય છે. અને જે કહે છે કે દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી તેને પણ ધન્ય. એનો અર્થ એમ કે સમૃદ્ધ પિતા એ જે ખોટી સલાહ છે એને સ્વીકારતો નથી. પ્રભુના વચનની વિરુદ્ધ કોઈ પણ બાબત હોય તો તેને તે માન્ય રાખતો નથી. આ બાબત મારામાં એક બહુ જ દુઃખ લાવે છે કે ઘણી બધી વખત પિતાઓ તરીકે આપણે સંબંધો સાચવી રાખવાના માટે પ્રયત્ન કરીએ, સત્ય ને નહીં. સંબંધો સાચવે મારા માટે અગત્યની બાબત છે, સત્ય નહીં. પણ પ્રભુની ઈચ્છા છે કે આપણે પ્રભુના જે વચન છે એ વચનો પ્રમાણે આપણે આગળ વધીએ. સંબંધો સાચવવામાં નહીં, પણ સત્યને આપણે હંમેશા સાથ આપીએ એ પ્રભુની ઈચ્છા છે. ત્યારબાદ જે આશીર્વાદિત પિતા છે, જે સમૃદ્ધ પિતા છે, એ કહે છે કે પાપીઓની સોબત રાખતા નથી. ત્યારબાદ કહે છે કે માટીની સુવાર્તા તેનો 5મો અધ્યાય 3 કલમ, ત્યાં પણ કહે છે કે ધન્ય પિતા તે પોતાના આત્મામાં રાખ છે, ગરીબ છે, એને જાણે કે દેવાળું ફૂંક્યું છે. અને વાલા મિત્ર આ એક બહુ જ ગંભીર બાબત છે. પિતા તરીકે જો તમે તમારા જીવનમાં તમારા આત્મામાં ગરીબ નથી તો વાલા મિત્રો એનાથી કફોડ સ્થિતિ કોઈની નથી. માણસના જીવનમાં એક દિવસ એવો આવવો જોઈએ કે જે દિવસે એ પ્રભુના ચરણોમાં નમી પડે ને કે પ્રભુ હું દેવાળ્યો છું, પ્રભુ મારી પાસે કંઈ નથી, મારામાં કંઈ સારાપણ નથી. અને એ દિવસ જ્યારે તમારા અને મારા જીવનમાં આવે છે ત્યારે મારું જીવન એ કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં સમૃદ્ધ બને છે, મારું જીવન એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આશીષમય બને છે, મારું જીવન એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં સુખી બને છે. ત્યારે કે પ્રભુનો સેવક થોમસ હુકર એ જ્યારે મરણ પથારી હતા ત્યારે કહે છે કે તેમની પાસે આવીને કોઈકને પૂછ્યું, કહે છે કે તમે આટલી બધી પ્રભુની સેવા કરી છે અને પ્રભુ તમને કેટલો મોટો બધો બદલો આપનાર છે એ જાણે કે અમે વિચાર કરીએ છીએ. અને તમે જાણો છો પ્રભુના સેવકે કહ્યું કે એ મોટા બદલાની હું આશા રાખતો નથી, પણ આઈ એમ ગોઈંગ ટુ રિસીવ મર્સી ફ્રોમ ગાડ, પ્રભુની દયા જાણે કે હું પ્રાપ્ત કરનાર છું, એના માટે હું રાહ જોઈ રહ્યો છું. ત્યારબાદ સમૃદ્ધ પિતાનું જીવન એ પ્રાર્થનામય હોય છે. પણ પ્રાર્થનામાં વલણ કેવું હોવું જોઈએ? ગીત શાસ્ત્રનું પુસ્તક તેનો 123મો અધ્યાય અને બીજી કલમ, બહુ જાણીતી કલમ છે ગીત શાસ્ત્ર 123 અને બીજી કલમ. ચાકર પોતાના માલિક તરફ જોયા કરે છે અને ગુલામ છોકરી પોતાની શેઠાણીનો નાનો ઈશારો પણ પકડી લેવાના માટે સતત જાગૃત રહે છે, તેમ અમે દયા અને ભલાઈ માટે યાહવે તરફ દ્રષ્ટિ રાખીએ છીએ. અને એક પિતા તરીકે વાલા મિત્રો જે રીતે એક ચાકર પોતાના શેઠની તરફ દ્રષ્ટિ રાખે છે એ રીતે ઈશ્વરની તરફ મારીને તમારે દ્રષ્ટિ રાખવાની જરૂર. પ્રાર્થના પ્રત્યે મારું ને તમારું કેવું વલણ છે? એવા પ્રકારનો એટ્યુટી, એવા પ્રકારનું વલણ શું મારીને તમારી પાસે છે? તે ફક્ત પ્રાર્થના એક છીલાચાલુ બાબત છે કે આપણે કુટુંબ તરીકે પ્રાર્થના કરવી જોઈએ માટે આપણે પ્રાર્થના કરી લઈએ, અથવા દર શુક્રવારે પ્રાર્થના મિટિંગ માટે મળવું જોઈએ આપણે મળી લઈએ એમ નહીં, પણ પ્રાર્થના એક એવી બાબત છે કે જે રીતે એક ચાકર પોતાના શેઠના તરફ દ્રષ્ટિ રાખે છે, એક આશા રાખે છે કે મારા શેઠ મારા માટે કંઈક કરશે, એ રીતે ઈશ્વરના તરફ આપણે દ્રષ્ટિ રાખીએ અને ઈશ્વર મારું સાંભળનાર છે, ઈશ્વરના તરફ આપણે દ્રષ્ટિ ચાલુ જ રાખીએ એ પ્રભુની ઈચ્છા છે. ત્યારબાદ જે બાબત છે ગીતશાસ્ત્ર તેનો 32મો અધ્યાય અને પહેલી કલમ, સુખી પિતા અથવા સમૃદ્ધ પિતા એ કોણ છે, બહુ જ અગત્યની બાબત એટલે કે જેને દોષની માફી મળી, પ્રભુની દયાના માટે જાણે કે આશા રાખે જેટલું નહીં, પરંતુ એ વ્યક્તિ એક એવી વ્યક્તિ છે પિતા કે જેને પોતાના પાપોની માફી મળી છે. અને ભલા મિત્રો, શું આજે તમે તમારા હૃદયમાં કહી શકો કે તમારા પાપોની માફી એક પિતા તરીકે તમને મળી છે? કે આપણે વર્ષોથી જે જીવન જીવતા આવ્યા છીએ ને જાણીએ છીએ કે મેં પ્રભુ પર જાણે વિશ્વાસ કર્યો છે, હું પ્રભુને માનું છું, પ્રભુ ક્રિસ્ત મારા તારનાર છે, હું જાણે સ્વીકારું છું, પણ ખરેખર પ્રભુએ શું તમારા દોષ માફ કર્યા છે? જેના પાપ તમારા પાપ શું ઢાંકી દેવામાં આવે છે? જે સુખી પિતા છે તેના પાપ કહે છે કે ઢાંકી દેવામાં આવે છે, તેના અપરાધ કહે છે કે મેઘની પેઠે ભૂસી નાખવામાં આવે છે, એનો હિસાબ જાણે કે ચૂકતે કરવામાં આવે છે. તમારો હિસાબ શું પ્રભુએ ચૂકતે કર્યો છે? એની શું તમને ખાતરી છે? પ્રભુ શ્રી કૃષ્ણ શું તમે તમારા જીવનમાં અંગત તારનાર તરીકે સ્વીકાર કર્યો છે? પિતા તરીકે શું તમે તમારા આત્મામાં નિષ્કપટ છો? તમારા આત્મામાં શું તમે પ્રામાણિક છો? છેલ્લા કેટલાક પ્રશ્ન મારી જાતને અને તમારી જાતને હું પૂછીને બંધ કરીશ. એમ આઈ એન્જોઈંગ ઓબેઈંગ ધ લોર્ડ? શું પ્રભુને આધીન થવામાં મને આનંદ પ્રાપ્ત થાય છે? પ્રભુને આધીન થવામાં શું ખરેખર મને આનંદ પ્રાપ્ત થાય છે? જ્યારે હું બોલું છું ત્યારે શું હું પ્રામાણિકતાથી બોલું છું? મારા વચનમાં મારા મુખમાં શું પ્રામાણિકતા છે? શું તમે પિતા તરીકે ઈશ્વરની બીક રાખો છો, ઈશ્વરનો ભય રાખો છો? ખરેખર શું તમે ઈશ્વરની બીકમાં જીવો છો? ડુ યુ રિયલી ટ્રસ્ટ ધ લોર્ડ? અને કે જે પ્રામાણિકતા એ જ્યારે ઈશ્વરના આશીર્વાદ મોકલે છે ત્યારે કહે છે કે લાઈફ વિથ ઇન્ટિગ્રિટી ઇઝ અ બ્લેસેડ લાઈફ. એવું બ્લેસેડ લાઈફ શું તમારું છે? શું તમે સત્યના માટે ઊભા રહેવાના માટે તૈયાર છો? તમારે ગમે તે કિંમત તેના માટે ચૂકવવી પડે. કદાચ તમારી મિત્રતા ચાલી જાય, કદાચ સામેવાળી વ્યક્તિને ખોટું લાગી જાય, પણ એ સત્યના માટે કિંમત ચૂકવવા માટે શું તમે તૈયાર છો? ડુ યુ ડિઝાયર ટુ સ્ટેન્ડ ફોર ધ ટ્રુથ? અને જે બહુ જ અગત્યનો પ્રશ્ન, હેવ આઈ એક્સપિરિયન્સ બ્રોકનનેસ ઇન યોર લાઈફ? તમારા જીવનમાં શું તમે ભંગીતપણું અનુભવ કર્યો છે? અને ભંગીતપણાનો અનુભવ નથી કર્યો તો વાલા મિત્ર, આ એક પળ છે કે જેમાં તમે પ્રભુની હજુરમાં જઈ શકો છો અને તમારા હૃદયમાં જાણે તમને એવું લાગે કે ખરેખર હું એક દેવાળિયો છું, હું જાણે કે સંપૂર્ણ ભંગીત થઈ ગયો છું, મને પ્રભુની જરૂર છે. હેવ યુ એક્સપિરિયન્સ ગોડ્સ ફોરગીવનેસ? ઈશ્વરની માફીનો શું તમે અનુભવ કર્યો છે? થોડીક મિનિટ આપણે શાંત રહીએ અને ફરીથી તમારા હૃદયમાં તમે આ પ્રશ્ન પૂછો એ મારી ઈચ્છા. છેલ્લી પ્રાર્થના હું કરાઈશ અને પછી નિક્ષણ પહેલા પણ એક કે બે મિનિટ આપણે શાંત રહીએ. અમારા સ્વર્ગમાં અતિ પ્રેમાળ અને જીવંત ઈશ્વર પિતા, તમારા પવિત્ર અને અદ્ભુત વચનો માટે પ્રભુ અમે તમારા પુષ્કળ આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ તમારું વચન જીવન છે અને મારા દેની પ્રાર્થના છે કે પ્રભુ આ વચન શેતાન કોઈ પણ રીતે ચોરીને લઈ ન જાય. પ્રભુ આ બધી બાબતોનો વિશેષ કરીને પ્રભુ અમે અમારા જીવનમાં ભંગિત થઈએ એ સત્ય તરફ પ્રભુ તમે અમને દોરીને લઈ જાઓ. અમારા પાપો પ્રભુ તમે માફ કર્યા છે એ ખાતરીમાં પ્રભુ તમે અમને દોરીને લઈ જાઓ એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ પ્રભુ ઈસુના નામમાં. આમેન.